તારીખ 9-10-1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 11 અને 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 8
અવસ્થા બંને જ્ઞાન હોવા છતાં અખંડ સ્વભાવ તરફ લક્ષ રાખો, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, તે અંતરમાં સંભાવને પ્રગટ કરે છે. સામાન્ય વિશેષ બંનેનું જ્ઞાન હોવા છતાં સામાન્ય તે અખંડ દ્રવ્ય છે અથવા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એને અહીંયા અખંડ દ્રવ્ય કહે છે. દ્રવ્ય સ્વભાવને સંક્ષિપ્તમાં દ્રવ તરીકે કહેવામાં આવે છે. કોઈ વાર એમ કહેવામાં આવે છે અને કોઈ વાર અવસ્થા સહિત સામાન્ય વિશેષાત્મક આખો પદાર્થ એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. એમ દ્રવ શબ્દ જુદા જુદા અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. અહીંયા અખંડ દ્રવ્ય એટલે સામાન્ય દ્રવ્ય, ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ. સ્વભાવ અને અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં, વર્તમાન અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં અખંડ સ્વભાવ તરફ લક્ષ રાખવું, અહીંયા જે કહ્યું લક્ષ રાખવાનું, નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે. નિરપેક્ષ તત્વ કહો, અખંડ દ્રવ્ય સ્વભાવ કહો, બંને એક છે. અખંડ સ્વભાવ તરફ લક્ષ રાખવું, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, એટલે કે અવસ્થા પ્રત્યે લક્ષ ન રાખવું અનર્પિત એમાં આવ્યું છે. બંને ઉપર લક્ષ નહીં રહે. પ્રમાણ જ્ઞાન, જ્ઞાન પ્રમાણ તરીકે બંનેનું જ્ઞાન રહેવા છતાં લક્ષ એક ઉપર રહે છે. આ જ્ઞાનની છદમસ્થ અવસ્થામાં પરિણમન થવાની કેવી કાર્ય પદ્ધતિ છે એ વિચારવા જેવો વિષય છે. કહેવાય તો જ્ઞાન જ, પણ જ્ઞાનમાં લક્ષ પણ છે, જ્ઞાન હોવા છતાં લક્ષ નથી એવું પણ છે. અવસ્થાનું જ્ઞાન હોવા છતાં અવસ્થા ઉપર લક્ષ નથી. જેનું લક્ષ હોય તે મુખ્ય થાય, જેની મુખ્યતા કરવામાં આવે એનું લક્ષ રહે, એ સીધો સંબંધ છે. અને જેના જેના લક્ષથી મુખ્યતા કરવામાં આવે એની શ્રદ્ધા ન હોય તો પ્રગટે, અથવા જેની શ્રદ્ધા હોય એની મુખ્યતા સહેજે થઈ જાય. આ શ્રદ્ધા જ્ઞાનનું આપસની અંદર કેવો પરસ્પર સંબંધ છે, રિલેટિવિટી છે. જેમ કે મિથ્યાત્વ અવસ્થામાં પર્યાય દ્રષ્ટિ જીવ હોવાથી પર્યાયની જ મુખ્યતા રહે અને પર્યાયનું લક્ષ્ય સહેજે સહેજે જ રહે, તો પણ જો જીવ પ્રયત્ન કરે અને પુરુષાર્થ કરે તો અવસ્થાને ગૌણ કરીને અખંડ દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરે તો એની શ્રદ્ધા પ્રગટે. અખંડ સ્વભાવની જે શ્રદ્ધા નથી તે શ્રદ્ધા પ્રગટ થાય. સમ્યક દ્રષ્ટિને અખંડ ગ્રહ સ્વભાવની શ્રદ્ધા હોવાને લીધે અખંડ ગ્રહ સ્વભાવ જ મુખ્ય રહે છે, એનું જ લક્ષ્ય રહે છે, બીજું બધું ગૌણ થઈ જાય છે. પુરુષાર્થ પણ જેનું લક્ષ્ય ને શ્રદ્ધા હોય એને અનુસરે છે, બીજી રીતે અનુસરતો સહજપણે સહજપણે આ પરિસ્થિતિ છે. શ્રદ્ધાનો મુખ્ય ગુણ નથી થતો, શ્રદ્ધા તો એ પોતાના વિષયને જ પકડીને પરિણમે છે. એવું છે કે બેમાં બળવાન હોય એ અનુસાર કાર્ય થાય છે. જેમ કે નીચે લઈએ કે શ્રદ્ધા અવસ્થાની છે, પર્યાય દ્રષ્ટિ છે, પરની શ્રદ્ધા છે, રાગની શ્રદ્ધા છે, તો મુખ્યપણે અવસ્થા રાગ અને પર મુખ્ય થાય જ્ઞાનમાં. એના માટે કોઈ જુદો પ્રયત્ન જીવને નથી કરવો પડતો, સહેજે સહેજે એમ જ થાય છે. બરાબર છે. તો પણ કોઈ જીવ દ્રવ સ્વભાવને જ્ઞાન કરીને એને મુખ્ય કરીને એનું લક્ષ્ય કરે તો એની શ્રદ્ધા પલટવાનો અવસર ઊભો થાય છે, એની શ્રદ્ધા બદલાઈ જાય છે અને એ આગળ વધીને સમ્યક દર્શનને પામે છે, સમ્યક શ્રદ્ધાને પામે છે. એમ ફેર પડે છે. સામાન્ય રીતે એમ જ હોય કે જેની શ્રદ્ધા હોય એની જ મુખ્યતા ને એનું જ લક્ષ્ય રહે, એમ છતાં આવો ફેરફાર થઈ શકે છે અને એવો ફેરફાર થઈ શકે છે માટે એવો ફેરફાર કરવા માટે આ બધો વિસ્તાર કરવામાં આવે છે કહેવાની અંદર. અનાદિથી જીવને પર્યાય દ્રષ્ટિપણો હોવાને લીધે વર્તમાન અવસ્થા મુખ્ય છે, એના ઉપર જ લક્ષ્ય છે. એમાં પણ વિકૃત અવસ્થા જે રાગાદી વિભાવ છે એની જ મુખ્યતા છે. પછી આપોઆપ એ વિભાવના વિષયભૂત જે પદાર્થો છે એની પણ મુખ્યતા એને થઈ જાય છે. કારણ શું કે એની શ્રદ્ધા એ છે, ત્યાંથી સુખ પર પદાર્થમાંથી અને રાગમાંથી સુખની એની શ્રદ્ધા છે, અથવા એ જ એનો આત્મા થઈ પડ્યો છે. આવી પરિસ્થિતિ અનાદિથી હોવા છતાં જો જીવ અખંડ દ્રવ સ્વભાવની ઓળખાણ કરે તો એનું લક્ષ્ય થાય, એની મુખ્યતા રહે અને એથી કરીને એની શ્રદ્ધા છે એ પલટો મારે છે. લક્ષ્ય થતાં એની શ્રદ્ધાનું ઊંધી શ્રદ્ધાનું બળ ઘટી જાય છે. કેમ એમ થાય છે, એની મુખ્યતા કેમ કરી શકે છે કે જ્ઞાનમાં પ્રતિભાસેલું જે આત્મ સ્વરૂપ સાક્ષાત પરમેશ્વર પદ હોવાને લીધે એની મુખ્યતાને એની મહિમા વધે છે. ત્યારે મિથ્યા શ્રદ્ધા અથવા દર્શન મોહનો રસ ગળે છે, એની શક્તિ એકદમ ઘટે છે. એ પરિસ્થિતિમાં જો જીવ આગળ વધે તો દર્શન મોહને ઉદય થતો એને ઉપશમ કરી નાખે છે. ત્યારે એને દર્શન મોહનો નાશ કર્યો, ઉદયમાં આવતા એનો નાશ કર્યો, આવવા ન દીધો એનો નાશ કર્યો, દબાવી દીધો દર્શન મોહને, એમ કહેવામાં એમ શ્રદ્ધા પલટવાનું કારણ જ્ઞાન આ રીતે થાય છે. પછી સમ્યક દ્રષ્ટિ થયા પછી દ્રવ સ્વભાવનું લક્ષ્ય મટતું નથી, એ તો જ્યારથી લક્ષ્ય થયું ત્યારથી જ લક્ષ્ય મટતું નથી. સમ્યક દર્શન થયા પછી તો મટવાનો પ્રશ્ન નથી, એ મટતું નથી ને ચાલુ રહે છે. એ પરિસ્થિતિમાં એને એની જ મુખ્યતા રહે છે. ત્યારે એમ પણ કહેવામાં આવે છે કે જેની શ્રદ્ધા હોય એની જ મુખ્યતા રહે ને. શ્રદ્ધાની વિશેષતા બતાવવી હોય તો એમ કહેવાય કે જેની શ્રદ્ધા હોય એનું લક્ષ્ય એની મુખ્યતા સજે સજે રહે, એમ કહેવાય છે.
લક્ષ્ય પર્યાય
ના, જેનું લક્ષ્ય હોય એની મુખ્યતા રહે. આ સીધો હિસાબ છે. જેનું લક્ષ્ય હોય એની જ મુખ્યતા રહે. ઉપયોગ બીજે ચાલતો હોય તે જેમ કે એક માણસ દુકાને વેપાર કરે છે, એનું લક્ષ્ય પૈસા કમાવા ઉપર છે. શું એનું લક્ષ્ય ક્યાં છે? પૈસા કમાવા છે, આ એનું લક્ષ્ય છે. તો કોઈ ગ્રાહક જરા મોટું ગ્રાહક આવે, સારું ગ્રાહક આવે, વધારે કમાણી કરે, તો એના માટે એ ખર્ચ કરે છે. બરાબર છે, ચાલો એમના માટે સારો મંગાવો. પછી થોડી વાર થાય તો કે ફરીને બીજું કાંઈ મંગાવો, 10 મિનિટ થાય તો કે બીજું કાંઈ મંગાવો. કેમ ઉપરા ઉપરી ખર્ચો કરે છે? ખર્ચ કરવો એ લાભ છે કે નુકસાન છે? કે ઉપયોગ પૈસા ખર્ચ કરવામાં જાય છે તો લક્ષ્ય તો એનું જે છે એ જ વધારે મજબૂત રીતે કામ કરતું હોય છે. આ સ્વાભાવિક પરિસ્થિતિ છે કે નહીં? એમ અવસ્થા ઉપર ઉપયોગ જાય ખરો, અવસ્થાના વિષયભૂત પરપદાર્થ ઉપર ઉપયોગ જાય ખરો, પણ લક્ષ્ય ન કરે એમ કેવું છે? લક્ષ્યમાં તો ત્રિકાળી પોતે જે સ્વરૂપે છે, જ્ઞાનમાં આવ્યો છે, જણાયો છે, એવો જ છો, એના ઉપર લક્ષ્ય રહે છે. એથી સિવાય બીજે લક્ષ્ય જતો નથી. આખા પદાર્થ ની ત્રિકાળીની શ્રદ્ધા કરે, ત્રિકાળીની શ્રદ્ધા કરે, અખંડ દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા
કરવાની
નહીં. પર્યાય ની શ્રદ્ધા આવતી નથી. શ્રદ્ધા પોતે પર્યાય છે, પોતે પર્યાય છે. શ્રદ્ધાનું કામ મિથ્યા દર્શનમાં કે સમ્યક દર્શન? સમ્યક દર્શનમાં. સમ્યક દર્શનમાં ત્રિકાળી દ્રવ સ્વભાવ તે હું, આ હું, આ જ હું, આવો જ હું, એવું જે પરિણામ, એ શ્રદ્ધાનું કાર્ય છે. ને પર્યાય ઉપર જોતો જ નથી. શ્રદ્ધા તો પર્યાયને વિષય જ કરતી નથી. શ્રદ્ધાને એક જ વિષય હોય, કાં દ્રવ અને કાં પર્યાય. અનાદિથી જે પર્યાય મુંડા પર સમય પર પર્યાય દ્રષ્ટિ છે, તો દ્રવ્યને વિષય જ કરતી નથી. દ્રવ્યને ગૌણ કરે છે એમ નહીં, દ્રવ્યને વિષય જ કરતી નથી. એમ જ્યારે ઉથલે છે, આખે આખી બદલે છે, ત્યારે એ દ્રવ્ય સ્વભાવને શ્રદ્ધે છે અને પર્યાયને શ્રદ્ધવાનું છોડી દે છે. ગૌણ કરે છે એમ નહીં, એની શ્રદ્ધા જ છૂટી જાય છે એને. દ્રવ્યને પોતા સ્વરૂપે શ્રદ્ધાનું જ કાર્ય કરે છે. સમ્યક શ્રદ્ધા સ્વદ્રવ્યને, ત્રિકાળી દ્રવ્યને પોતા સ્વરૂપે શ્રદ્ધવાનું જ કાર્ય કરે છે. આનું નામ સમ્યક શ્રદ્ધા છે, આનું નામ સાચી શ્રદ્ધા છે. બસ એમ છે કે શ્રદ્ધા છે એ ગુણભેદને વિષય નથી કરતી. જેમ પર્યાયને વિષય નથી કરતી, એમ ગુણભેદને પણ શ્રદ્ધા વિષય નથી કરતી. અખંડ દ્રવ્યની શ્રદ્ધામાં બધા ગુણો અભેદપણે આવી જાય છે. ગુણભેદને વિષય કરવું એ શ્રદ્ધાનું કાર્ય નથી. આમ શ્રદ્ધાનું અભેદભાવરૂપ અભેદતા સાધવાનું પરિણામ છે, એવું શ્રદ્ધાનું કાર્ય છે. એ પ્રકારનું જ કાર્ય છે. અહીંયા તો જ્ઞાનથી વાત ચાલે છે, શ્રદ્ધાથી વાત નથી ચાલતી. આ બોલમાં જે વાત ચાલે છે એ જ્ઞાનથી ચાલે છે. પણ આપણે સાથે સાથે એ વાત સમજણમાં લઈ લીધી કે મુખ્યતા લક્ષ્ય અને શ્રદ્ધાને પરસ્પર ક્યાં કેવો સંબંધ હોય છે, ક્યારે કેવો સંબંધ હોય છે, એ વાત સમજમાં લઈ લીધી. અખંડ દ્રવ્ય અને અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં અહીંયા જ્ઞાનની વાત ચાલે છે કે બંનેનું જ્ઞાન એવું પ્રમાણ જ્ઞાન હોવા છતાં, અથવા બંનેનું જ્ઞાન કરવા ટાણે બંનેનું જ્ઞાન કરવા છતાં, અહીંયા ઉપદેશ છે ને એટલે અખંડ સ્વભાવ તરફ લક્ષ્ય રાખવું એવો ઉપદેશ છે. અવસ્થાને ગૌણ કરીને, દ્રવ સ્વભાવને મુખ્ય કરીને, અખંડ દ્રવ્ય સ્વભાવ ઉપર લક્ષ
રાખવાનું,
અને લક્ષ અનુસાર ઉપયોગનો દોર. હવે એમ કે છે કે લક્ષ થયું હોય તો ઉપયોગ પણ ત્યાં લઈ જવો, એમ કે છે. લક્ષ થઈ ગયું એટલે બસ હવે ઉપયોગ ભલે રખડ્યા કરે એવો ઉપદેશ નથી. જેનું લક્ષ થયું છે ત્યાં ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, ઉપયોગના દોરને ત્યાં લઈ જવો અખંડ દ્રવ્ય તરફ, અવસ્થા તરફ ઉપયોગને રાખવો
નહીં.
ઉપયોગ પણ જ્ઞાનની પર્યાય છે. એટલે તો હવે વાત કરી કે જ્ઞાનમાં બે પ્રકાર છે, એક લક્ષ પણ છે અને એક ઉપયોગ પણ છે. એમ જ્ઞાનના પરિણામમાં બે પ્રકારે પરિણામ છે. જ્ઞાનના ધર્મ તો અનેક છે, મુખ્યતા કરવું, ગમતા કરવી એ પણ જ્ઞાનનો ધર્મ છે. મુખ્યતા જેની કરે એને ઉર્ધતા કરી એમ પણ કહેવામાં આવે છે. પછી સ્વચ્છતા એ પણ જ્ઞાનનો ધર્મ છે. એમ ધર્મ અનેક છે જ્ઞાનના, પણ પર્યાયની અંદર જ્ઞાન એટલે શું તો ત્યાં વિચારવું પડે કે જ્ઞાનમાં લક્ષ્ય ક્યાં છે એ પણ એક સવાલ છે સમજવા જેવો, અને ઉપયોગ ક્યાં છે એ પણ એક વિચારવા જેવો વિષય છે. એમ જ્ઞાનને બંને પડખેથી વિચારવું જોઈએ અથવા સમજી લેવું
જોઈએ.
એટલે માટે તમારા દ્રષ્ટાંત આપ્યો વેપારીનો, તમે વેપારી છો ને, કે તમારો ઉપયોગ છે પૈસામાં ખર્ચ કરવાનો. એક પરિવાર તમારી દુકાને કાપડ લેવા આવ્યો, બરાબર છે, અને તમે 50 રૂપિયાનો આઈસ્ક્રીમ મગાવ્યો, કેટલો તમને ખબર છે કે આ એમના ઘરે પ્રસંગ છે અને 5-10 હજારનું બિલ બનવાનું છે, બરાબર છે. 10 હજારનું બિલ બને તો 10-12-15% એવરેજ મૂકી ને 1500 ને કમાણી આ એક ગ્રાહકમાં આજના 2-3 કલાકમાં થઈ જવાની છે. તો પછી એને રાજી રાખવા માટે 50 રૂપિયાનો ખર્ચ કરી નાખો. ફરજભાઈ કરે છે કે નથી? ફરજભાઈ કહે છે અમારે તો બીડીને સિગારેટને બધું જ લઈ જવું પડે. પોતે ન વાપરતા હોય ને ઘરાકને માગી લઈએ ઘરાક, એના માટે પાન મગાવે તો કે સિગરેટ મગાવી દીધો, ફેંકા પછી મારી બીડી મગાવી દેજો એમ કે. એને ખબર છે કે હું મારામાંથી આ કમાય છે માટે મારે ખર્ચો કરાવવામાં વાંધો નથી. અને વેપારી માણીનો પણ હોંશથી ખર્ચ કરે છે કે નહીં, એનો ઉપયોગને લક્ષ જુદા જુદા થયા કે નહીં. હવે આ સમજી લ્યો પ્રેક્ટિકલ સાઈડથી, એની કોઈ વ્યાખ્યા સમજવાને બદલે આ અનુભવથી આ પ્રયોગથી સમજી લ્યો કે લક્ષ જુદું છે ઉપયોગ જુદો છે. ઉપયોગ પૈસા ખર્ચવામાં છે, પેટીમાંથી 50 રૂપિયાની નોટ કાઢીને આપી દે છે આઈસ્ક્રીમ વાળા છોકરાને, અને એનું લક્ષ્ય ક્યાં છે? પૈસા કમાવવાનું. વિરુદ્ધ થયું ને, પ્રવૃત્તિ વિરુદ્ધ થઈ કે નહીં? પૈસા દે છે, ઓછા કરે છે, છતાં લક્ષ્ય છે એ બરાબર છે. લક્ષ્ય ખર્ચો નથી. હે, વિરુદ્ધતામાં પુષ્ટિ કરે, સાબાસ, બરાબર છે, બરાબર છે, લક્ષ્યને પુષ્ટિ કરે. વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને પણ લક્ષ્યને પુષ્ટિ કરે છે, બરાબર છે. જ્યાં લાભ માયનો હોય ત્યાં એમ જ થાય, એને અનુકૂળતા પ્રતિકૂળતા સાથે લક્ષ્યને સંબંધ નથી, બરાબર છે, એનાથી પર છે એ વસ્તુ, બરાબર છે કે? એટલે એમ જ બને. તો ઉપયોગ અને લક્ષ્ય બે સમજાય છે કે નહીં? આમાં એ બંને પોતપોતાનું કામ કરે છે. હવે અહીંયા એમ કે છે કે જેના ઉપર લક્ષ્ય છે એના ઉપર જ જો ઉપયોગ લઈ જવામાં આવે તો ડબલ કામ થાય. શું? જેના ઉપર ઉપયોગ છે એના જ ઉપર લક્ષ્ય લઈ જવામાં આવે અથવા લક્ષ્ય છે એના ઉપર ઉપયોગ લેવામાં આવે. ત્રિકાળીનું લક્ષ્ય છે એના ઉપર ઉપયોગ લેવામાં આવે તો શું થાય? કે જેનું લક્ષ્ય છે એનો જ ઉપયોગમાં અનુભવ થાય. ઉપયોગનું કામ અનુભવ કરવો એ છે. તો સ્વાનુભવ કરવા માટે અહીંયા કેમ કહેવામાં આવે છે કે અખંડ દ્રવ્ય સ્વભાવ તરફ લક્ષ્ય રાખો, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો. તો ત્યાં એ અખંડ દ્રવ્યનો અનુભવ થશે, એટલા માટે એમ કહેવામાં આવે. દોર એટલે મુખ્યતા કરીને, પણ ઉપયોગ નો દોર દોરીને, ઉપયોગ ને દોરીને ખેંચીને ધ્વની એવો છે, ઉપયોગ નો દોર એમ ઉપયોગ ને દોરીને ખેંચીને અખંડ દ્રવ્ય સ્વભાવ તરફ લેજો. એમાં શું છે કે ઉપયોગ અથવા પર્યાય તો સમય સમયની છે, અને ઉપયોગ છે એ અખંડ અસંખ્ય સમયનો છે. અસંખ્ય સમયનો ઉપયોગ છે એટલે ઉપયોગ છે ત્યાં ત્યાં જ લાગ્યા કરે, ઉપયોગ ત્યાં જ વારંવાર જાય એવી ગોઠવણી થવી એને ઉપયોગનો દોર સાંજો એમ કહેવામાં આવે. એક વખત ઉપયોગ લઈ જવો એમ નહીં, વારંવાર ઉપયોગ ત્યાં જાય અને ઉપયોગનો દોર બાંધો એમ કહેવામાં આવે. એવો થોડો ધ્વની છે. એક એક શબ્દમાં કઈ ભાવ તો છે. ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો તે અંતરમાં સંભાવને પ્રગટ કરે છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય તરફ ઉપયોગ જાય છે ત્યારે અવસ્થાની અંદર વિતરાગતા પ્રગટ થાય છે, અથવા રાગાદી વિષમભાવનો નાશ થઈને સંભાવ પ્રગટ થાય છે. સંભાવ વિષમથી વિરુદ્ધ તે સંભાવ પ્રગટ થાય છે. તે અંતરમાં સંભાવને પ્રગટ કરે છે. આમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર આચરણ ત્રણેયનો વિષય આવી ગયો એની અંદર. શ્રદ્ધાનો વિષય અધ્યાર રાખ્યો છે, લક્ષની અંદર એનો સમાવેશ થઈ ગયો, અને આવું જ્ઞાન થતાં આચરણ છે એ સંભાવરૂપ વિતરાગતારૂપ પ્રગટ થઈ ગયું. એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ અહીંયા પ્રગટ થાય છે. ધર્મની વાત કરવી છે ને, પરિણામની જ છે બધી વાત. આત્મા પોતાના પરિણામ સિવાય એથી આગળ કાંઈ પણ કરી શકતો નથી. આ એક દરેક જીવના કાર્યક્ષેત્રની મર્યાદા છે. કોઈ પણ જીવ હોય એના કાર્યક્ષેત્રની મર્યાદા શું? કે ભાવ કરે, પરિણામ કરે, આથી આગળ કાંઈ કરી શકતો નથી. એની મર્યાદા લિમિટ પૂરી થઈ ગઈ. માને ભલે ગમે એમ કે આખી દુનિયાનો ઉથલ પાથલ કરી નાખે, પણ કોઈ જીવ કરી શકતો નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર, કોઈનો અધિકાર નથી. ગુરુજી ત્યાં સુધી સમર્થ દ્રષ્ટાંત આપતા હતા કે દિવ્ય ધ્વનિ પ્રગટ કરવાનો અધિકાર સર્વજ્ઞનો નથી. સર્વજ્ઞના અધિકારની એ બહારની ચીજ છે. વાણી પ્રગટ નથી, વાણી પ્રગટ નથી તે સ્વયં પ્રગટ નથી, અને પ્રગટ થઈ ત્યારે પણ સ્વયં જ પ્રગટ થઈ છે. સર્વજ્ઞનો અધિકાર કરવા નહીં કરવાનો એકે રહેતો નથી. અન્ય મતની અંદર તો આ મૌન પાળવાનો ને ધર્મ કહે છે, મૌન પાળવાને સાધના કહે છે. કે છે ને મૌન પાળવું, સાધના હોય ત્યારે મૌન પાળવું એમ કે છે ને. પણ વાણીનો અધિકાર કોનો એ વિષય ત્યાં નથી. એટલે મૌન પાળે તો એ સાધના કરે છે એમ કહેવામાં. જૈન દર્શનમાં કહે છે કે બોલવું કે મૌન પાળવું બંને અધિકાર આત્માનો નથી, છતાં મૌન રહે તેને મુનિ એમ કે એ ગુણવાચક નામ છે. એવું નામ આવે છે એની તો એ એક ચંચળતા ઘટાડવા માટે વચન વ્યવહારની પ્રવૃત્તિ રૂપ ઉપયોગ, એ ઉપયોગને ત્યાં નહીં લઈ જતા, અખંડ દ્રવ સ્વભાવમાં લઈ જવા માટે સર્વ પ્રવૃત્તિને બંધ કરાવવામાં આવે છે. એમ વચન વ્યવહારની પ્રવૃત્તિમાં જે ઉપયોગ લાગે છે એને પણ બંધ કરાવવામાં આવે છે, એમ વાત છે. પણ બોલી શકે છે કે નથી બોલી શકતો એ વાત ત્યાં સાબિત કરવી નથી, અથવા એ પ્રકરણ ત્યાં નથી ચાલતું. એ આચરણનું પ્રકરણ છે, જેમ જોઈને ચાલે. અન્ય દ્રવ્યમાં તો દ્રવ્યનું વિજ્ઞાન જ નથી, આત્મા એક પદાર્થ છે એનું કોઈ વિજ્ઞાન જ નથી. પદાર્થ ગણીને એનું જે વિજ્ઞાન હોવું જોઈએ એ જ નથી, કેમ કે એ વિજ્ઞાનની મુખ્ય મુખ્ય વાતો તો કેવળ જ્ઞાન ગોચર છે, અને કેવળ જ્ઞાન ત્યાં કોઈને થયું નથી. કેવી રીતે વાત કરે, વાત કેવી રીતે કરે? દ્રવ ગુણ પર્યાય ઉત્પાદ હોય ધ્રુવ, એ બધું વિશે એક સમયમાં ઉત્પાદ હોય ધ્રુવ છે, ઉત્પાદ વય ધ્રુવ નિરૂપણ કર્યું છે. ક્યારે? એક સમયમાં ઉત્પાદ વય ધ્રુવ છે. હવે એક સમયનો ઉપયોગ કેવળ જ્ઞાન સિવાય હોય તો એ તો ઉત્પાદ વય ધ્રુવ ને નિરૂપણ કરે. એટલે પછી ફલાણા દેવ છે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, ફલાણા દેવ છે સૃષ્ટિનું પ્રતિપાલન કરે છે, અને ફલાણા દેવ એ સૃષ્ટિનો નાશસંહાર કરે છે. સંહાર કરવાનું હિંસાનું કામ એ પણ દેવ કરે છે, જીવાડવાનું કામ પણ દેવ કરે છે, મારવાનું કામ પણ દેવ કરે છે. ત્યાં એવી પણ વિવેક નથી કે આ ગુણ ગણાય કે આ અવગુણ ગણાય. એક માણસને મારે તો ફાંસીની સજા થાય, આખી સૃષ્ટિનો સંહાર કરે એને કાંઈ સજા નહીં, એને દેવ કહેવાનો. આ તો મહાદેવ છે. આવું બધી ગડબડવાળી વાતો કોઈ વિચાર કરતું નથી કે આની અંદર આ વાત બરાબર હોઈ શકે, આની કોઈ શક્યતા છે કે નહીં એની કોઈ તપાસ કરતું નથી. અંધશ્રદ્ધાથી એમ ચાલે છે, જરત આખું એમ ચાલે છે. અહીંયા કહે છે કે રાગ દ્વેષ વગરનો સંભાવ પ્રગટ કરવો છે, કે જે સંભાવમાં શાંતિ રહે છે. મોટી વાત તો એ છે, જીવને પ્રયોજનની વાત તો એ છે કે સંભાવમાં શાંતિ રહે છે, અને રાગ દ્વેષ રૂપ વિષમભાવમાં અશાંતિ રહે છે. અશાંતિ જીવને દુઃખદાયક છે અને શાંતિ જીવને સુખદાયક છે. માટે જો સુખી થવું હોય તો આ રીતે સંભાવને પ્રગટ કરવો, અખંડ દ્રવ સ્વભાવને લક્ષમાં લઈને પહેલું લક્ષ થશે, પછી ઉપયોગ થશે. એના ઉપર ઉપયોગને એકાગ્રતા કરતા એમાં સંભાવ અને શાંતિની પ્રગટ અવસ્થા અનુભવ ગોચર થશે, એ શાંતિ છે. હવે બીજો મુદ્દો લીધો કે સ્વ આશ્રય વડે, આ પણ એક જ્ઞાનનો ધર્મ છે. આશ્રય કરવો, અવલંબન લેવું, એ પણ જ્ઞાનનો ધર્મ છે. એ જ્ઞાન કહેવાય, પણ જ્ઞાનની અંદર કેટલી વાતો છે એ સમજવું જોઈએ. શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, પુરુષાર્થ, આ બધાને અવલંબન કરવાનું કાર્ય છે. બધા પોતપોતાની રીતે અવલંબે છે. જ્ઞાન પણ અવલંબે છે, ઉપયોગ જે પર ઉપર જાય છે ત્યારે લક્ષ્મણ આત્મા હોવા છતાં અવલંબન નથી એને સ્વનું. સ્વનું લક્ષ્મણ હોવા છતાં એ ઉપયોગને અવલંબન પરનું છે, ભલે મોક્ષ માર્ગમાં જે હોય તો. એમ અવલંબનનું જ્ઞાનને કાર્ય છે, એનો ધર્મ છે. તો અહીંયા કહે છે કે અવલંબન પણ બદલવું, સ્વ આશ્રય વડે. જે નિર્મળ પર્યાય પ્રગટ્યો એને ભગવાન મોક્ષ માર્ગ અર્થાત ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મની પરિભાષા છે, ધર્મની આ વ્યાખ્યા કરી. ધર્મ એટલે મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એ કોઈ રૂઢિ નથી, એ કોઈ રીતરિવાજ નથી, એ કોઈ બાહ્ય ક્રિયા નથી. જીવના પરિણામમાં જે નિર્મળતા શુદ્ધતા પ્રગટ થાય, રાગ દ્વેષની મલિનતાનો અભાવ થાય, નાશ થાય, ત્યારે એને મોક્ષ માર્ગ અને ધર્મ કહેવામાં આવે છે. એ કેવી રીતે થાય? કે સ્વ આશ્રય વડે, કે ત્યાં એટલો પરાશ્રય છે, ભલે ત્યાં ભિન્નતા ભાસે છે, એકત્વ થતું નથી, તો પણ જેટલું પરાવલંબન છે એટલો બંધ ત્યાં પણ અલ્પ બંધ થાય છે. અહીંયા તો ઉપયોગ જ્યાં સ્વ આશ્રય કરે છે ત્યારે બંધનો નાશ કરતો જે નિર્મળ પર્યાય પ્રગટ્યો, રાગ દ્વેષ વગરનો સંભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટ્યો, તેને ભગવાન મોક્ષ માર્ગ કહે છે અને તેને ધર્મ કહેવામાં આવે છે. આમ ધર્મની આ પરિભાષા કરી છે. અને ધર્મ કરવા અર્થે કઈ વિધિથી અથવા કયા પ્રકારે એની કાર્ય પદ્ધતિ હોય તો ધર્મ થાય, એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે 11મા બોલમાં. બહુ સ્પષ્ટ ધર્મની વ્યાખ્યા આવે છે. આગળ બોલ એવો આવ્યો ને 7મો બોલ, ત્રીજા પાને. આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. એમાં પણ બહિર્મુખતામાં પરાશ્રય છોડી અંતર્મુખ થવું એટલે સ્વ આશ્રય કરવો તે છે. એ આશ્રય અપેક્ષા એ વાત થઈ. અને બહિર્મુખતા અને અંતર્મુખપણું એ દિશા અપેક્ષિત વાત છે. બહારની દિશા છોડીને અંદરની દિશા ગ્રહણ કરવી એ દિશા સૂચક શબ્દો છે. અહીંયા આશ્રયની વાત છે, અવલંબનને સૂચવે છે. એમ એક જ વાતને ભિન્ન ભિન્ન શબ્દોથી કહેવામાં આવે છે.
બીજો બોલે એવો
એમાં આશ્રયનો ભાવ છે. એમાં તો સ્પષ્ટપણે આશ્રયની વાત લીધી છે કે હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી. આ પર્યાય લીધી અવસ્થા. એવો સ્વ આશ્રય ભાવ રહે એટલે પર્યાયનો આશ્રય ન રહે અને દ્રવ્યનો આશ્રય રહે તે મુક્તિનું કારણ છે એમ કહો, કે મોક્ષનો માર્ગ છે એમ કહો, ઉપાય છે એમ કહો. ઉપાય કારણ માર્ગ બધું એકાર્થવાચક છે, તે મુક્તિનું કારણ છે. અને વિકલ્પનો અથવા પર્યાયનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એને પરાશ્રય કીધો. પર્યાયનો જ્ઞાનનો જ્ઞાનના પર્યાયનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એ પરાશ્રય રહે તે બંધનું કારણ છે. પર્યાય આશ્રિત પરિણમન ત્યાં મિથ્યાત્મનો બંધ થાય. મિથ્યાત્મનો બંધ થાય ત્યારે પરંપરા એમાંથી અનેક દોષો જન્મે એવી પરંપરા એમાંથી ઉત્પન્ન થાય. એ તો સ્પષ્ટ આશ્રયને અનુલક્ષીને વાત છે ત્યાં તો. ત્રીજા બોલમાં તો 11મો બોલ થયો, 12મો. ભક્તિ એટલે ભજવું, ભક્તિનો અર્થ કર્યો છે. ભક્તિ એટલે ભજવું અથવા ભજનને ભક્તિ કહેવામાં આવે છે. હા, રૂઢિવાચક રીતે તો સમજાય એવું છે કે કોઈ ભજન કહે ને કોઈ ભક્તિ કહે, એક જ વાત છે. હવે અહીંયા એમ કહે છે કે કોને ભજવું, કોને ભજવું છે તારે? ઉત્તર આપ્યો છે કે પોતાના સ્વરૂપને ભજવું. પછી આ મંદિર બંધાવે છે, એમાં દેવની સ્થાપના, મૂર્તિ તરીકે દેવની સ્થાપના કરે છે અને એની ભક્તિ પણ કરવામાં આવે છે. તો એ ભક્તિ ખરી ભક્તિ કે નહીં? કે એમાં પણ સ્વરૂપને ભજવાનું લક્ષ્ય હોય તો એ ભક્તિને વ્યવહાર ભક્તિનો ઉપચાર લાગુ પડે છે, નહીંતર વ્યવહાર પણ ભક્તિ. કેમ કે જે દેવની સ્થાપના કરવામાં આવે છે એવું જ આત્મ સ્વરૂપ છે, સ્વરૂપ લક્ષ કરવાને અર્થે દેવની પણ એવી જ સ્થાપના કરવામાં આવે છે કે જેવું આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપમાં હીરા માણેક મોતી કે સોનાના દાગીના હોય નહીં, આત્મ સ્વરૂપની અંદર વસ્ત્ર હોય નહીં, કોઈ પુદગળ આત્મ સ્વરૂપની અંદર હોય નહીં. જેવું સ્વરૂપ છે એવો જ ભાવ પ્રદર્શિત કરે એવી મુદ્રા વાળી મૂર્તિ હોય, પાછી મૂર્તિ હોય પછી ભલે ગમે તેમ ન ચાલે, હાથમાં અસ્ત્ર શસ્ત્ર હોય એવી પણ મૂર્તિ હોય નહીં, કેમ કે રાગ દ્વેષને સૂચક પરિણામ બતાવે છે. કેવી શાંત મૂર્તિ હોય કે જેવો આત્મા સ્વભાવે કરીને શાંત છે એવી જ જેની મુખ મુદ્રા હોય એવી જ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. એટલે ખરેખર ત્યાં તે ભગવાનનું તે દેવની ભક્તિ કરવામાં આવતી નથી, પણ ખરેખર પોતાના આત્મ સ્વરૂપની ભક્તિ કરવામાં આવે છે. ઘરાગની પ્રશંસા કરે વેપાર કરતા કરતા, તમારું કામ બહુ સારું, બધું તમે રોકડે થઈ ગયો, તમે શું કે બહુ સિદ્ધરતા ઘણી તમારી, શું કે તમારી પસંદગી બહુ સારી છે, તમારા દરેક કામ, બીજા પણ દરેક કામ બહુ સારું, ગમે એને તો શું છે, માખણ પટ્ટી લગાડે કે ન લગાડે શું કરવા, એના 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 વખાણ નથી કરતો, એની કમાણીને એની રૂચિને અને કમાણીના અને એની પ્રત્યે એને જે ભાવના છે એને પોષે છે, ગરાગના માધ્યમ દ્વારા એને પોષે છે. આ બીજા લોકોના વૈભવનો વખાણ કરે છે ને, આવા મકાન હોય ને, આવા એની અંદર સાધનો હોય ને, આવું મોટર હોય ને, ફલાણું આમ હોય ને, આમ હોય ને, આમ હોય, એને કાંઈ લેવા દેવાનું હોય તો છતાં શું કરવા, એને કઈ સંબંધ નું હોય, સદાય નું હોય, હના હું તો કઈ આવે એવું હોય નહીં, છતાં અમેરિકાના મકાન ના વખાણ કરે ને, અમેરિકાના રસ્તા ના વખાણ કરે ને, એનો અર્થ એ છે કે એને ખરેખર એના વખાણ નથી કરવા, પણ પોતાની વૈભવ પ્રત્યેની જે રૂચિ છે એનું પોષણ કરવું. એમ જે દેવને વિતરાગતાનો વૈભવ પ્રગટ્યો છે એની જે ભક્તિ કરવામાં આવે છે એની ભક્તિ નથી, પણ આત્મ વૈભવની પ્રશંસા ને એની રૂચિ પોષવામાં આવે છે, એવો હેતુ છે. વિતરાગતાની પુષ્ટિ કરવા માટે બાહ્ય સાધન ગણવામાં આવે છે, પુષ્ટિ કરે તો માત્ર એકલા રાગડા તાણે તો એનાથી નહીં, કેમ કે કોઈને વાજયંત્રના અવાજની રુચિ હોય, કોઈને ગળાના અવાજની રુચિ હોય, કોઈને ઢાળ સરસ આવડતો હોય એની રુચિ હોય, ગાવાની રુચિ હોય, તો એથી કરીને કઈ ભક્તિ કે ભજન થતા નથી. એટલે અહીંયા એ વાત લે છે કે કોને ભજવું, કે પોતાના સ્વરૂપને ભજવું, મારું સ્વરૂપ આત્મ સ્વરૂપ, મારું સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ છે તે નિર્મળ અને નિર્વિકારી સિદ્ધ જેવું છે, જેવા સિદ્ધ પરમાત્મા શુદ્ધ નિર્વિકારી છે એવું જ મૂળ આત્માનું મારું સ્વરૂપ છે તેનું યથાર્થ ભાન કરીને, એને એનું ભાન કરીને, પોતાની મૂળ જાત છે એ જાતનું ભાન કરીને તેને ભજવું, તે જ નિશ્ચય ભક્તિ છે અને તે જ પરમાર્થ સ્તુતિ છે. અહીંયા ભક્તિની સ્તુતિની વાત કરે છે, પણ પહેલા પરમાર્થ નિશ્ચય ભક્તિની વાત કરીને પછી વ્યવહારની વાત કરશે, પહેલા વ્યવહારની વાત કરીને પછી નિશ્ચયની વાત નથી કરતા, આ પદ્ધતિ છે. પુષ્ટિ મળે છે, ઉપયોગ તો બાર ગયો, તો સાધક એ વિચારે છે કે ઉપયોગ બાર જાય પણ મારી રુચિ ને મારી શ્રદ્ધાને પુષ્ટિ મળે એ કામ કરું, કે એથી વિરુદ્ધ થાય એવું કોઈ કામ કરવું કે નહીં. એટલે 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 મોટા ભાગે દેવગુરુ શાસ્ત્રના જે કાર્યો સાધક કરે છે, મોક્ષ માર્ગી કરે છે, એનું કારણ એ છે કે એને એનું પોષણ મળે એવા છે. બારમા કાર્યો પણ એનું પોષણ મળે એવા છે, અને તે પણ ઘટાડીને પોતાના સ્વરૂપમાં આવવાના પ્રયત્ન સહિત, ભાવના સહિત, અભિપ્રાય સહિત, સંસાર સહિત એમ વાત છે. શું કહ્યું? મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારી સિદ્ધ જેવું છે તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું, એને ભજવું એટલે તેનું પરિણમન કરવું. હવે ભજવું એટલે અહીંયા બીજો બીજો એનો શબ્દાર્થ બદલાઈ જશે. ભજન શબ્દ છે એ મૂળ ભૂ ધાતુમાંથી આવ્યો છે. ભૂભાવ, ભૂભાવ એટલે થવું, એ ભૂમાંથી ભવન નામનો શબ્દ થયો. ભવન, ભવન એટલે પરિણમન, ભવન એટલે આ રહેવાનો નિવાસસ્થાન નહીં પણ ભવન એટલે પરિણમન. પછી નિવાસસ્થાન તો એટલા માટે આવે છે કે એમાં જીવરીઓ પોતાના પરિણમનમાં પોતે રહ્યો માટે પોતાનું પરિણામ એનું નિવાસસ્થાન છે એમ. એમાંથી જ આ ભજન શબ્દ પણ આવ્યો છે, ભવન શબ્દ આવ્યો છે એમ, ભજન શબ્દ પણ એમાંથી આવ્યો છે. ભૂ, ભૂ ભૂ ધાતુ છે એટલે એનું જ પરિણમન થવું. જેવું સ્વરૂપ છે એવું જ શ્રદ્ધા જ્ઞાન રૂપ પરિણમન થવું, એને સ્વરૂપનું ભજન અથવા ભક્તિ કહેવામાં આવે છે. આ નિશ્ચય ભક્તિ છે. એમાં રાગ નથી, એમાં અવાજ નથી, એમાં કોઈ વાજિંત્રની સાથે કોઈ સાથ લેવાનો પ્રશ્ન રહેતો નથી. સ્વાશ્રય ભાવરૂપ અંતર્મુખ પરિણમન છે એને ભજન, આત્માનું ભજન કહેવામાં આવે છે. જેવું પોતાનું સ્વરૂપ છે તેવું યથાર્થ ભાન કરીને તેને ભજવું એટલે તે રૂપ પરિણમવું. હવે અહીંયા તે તેને ભજવું એટલે એનું એની સ્તુતિ ગાવી, એનું ભજન ગાવું, એનું પદ ગાવું, કવિતા ગાવી, એ કોઈ વાત નથી. ભજન એટલે અહીંયા પરિણમન, તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે અને તે જ પરમાર્થ સ્તુતિ છે. ભલે સ્તવનનું પદ એમાં નથી તો પણ તેને સ્તવન કહેવામાં આવે છે અને એને સ્તુતિ કહેવામાં આવે છે. એ વાત લીધી છે સમયસારની 30-31 ને 32 ગાથામાં એ વાત લીધી છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કોને કહેવી. પ્રશ્ન પૂછ્યો છે તીર્થંકર ભગવાનની સ્તુતિનો, વ્યવહાર ભક્તિનો, વ્યવહાર સ્તુતિનો પ્રશ્ન પૂછ્યો છે. કુંકુંદાચાર્ય દેવે નિશ્ચય ભક્તિનો અને નિશ્ચય સ્તુતિનો ઉત્તર આપ્યો છે કે જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. જ્ઞાન સ્વભાવને અધિક એટલે મુખ્ય કરીને એનું ભજન કરે અને એને ઇન્દ્રિયો તરફના વિકારી પરિણામ ન થાય ત્યારે એને આત્માનું ભજન કર્યું અથવા તીર્થંકરની સ્તુતિ કરી એમ અમે કહીએ. આત્માના ભજનમાં તીર્થંકરની સ્તુતિ આવી જાય છે. પણ જો તીર્થંકરની સ્તુતિમાં આત્માનું ભાન ને લક્ષ્ય ન હોય તો એ એ સ્તુતિમાં તીર્થંકરની સ્તુતિ નથી અને આત્માની એ નથી, બંને નથી. એની એમ વાત છે. એક રાગની જાત છે ને એક વિતરાગતાની જાત છે, વિરુદ્ધ જાત છે. તે જ પરમાર્થ સ્તુતિ છે. પરમાર્થ એટલે વાસ્તવિક અથવા સત્ય, નિશ્ચય એટલે પણ ખરી અથવા સત્ય ભક્તિ અને સત્ય સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં એટલે સાધક દશાની નીચેની ભૂમિકામાં, ચોથા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન સુધી જે સાધક દશા છે એમાં 4, 5 અને 6 ગુણ સ્થાન નીચલી દશાના છે. 7મું ગુણ સ્થાન તે મધ્યમ દશાનું છે અને આથી પછી ઉત્કૃષ્ટ દશા કરું થાય છે સાધકને. આપણે તો ત્રણેયમાં વિકલ્પ છે ને, તો ત્યાં શું છે કે નીચેની ભૂમિકામાં રાગ ઉઠે, નીચલી ભૂમિકામાં રાગ આવે છે, શુભ રાગ આવે છે. ક્યાં રાગ ઉત્પન્ન થાય? નીચલી ભૂમિકા હોય ત્યાં રાગ ઉત્પન્ન થાય, ઉપર ઉપરની ભૂમિકામાં રાગ ઉત્પન્ન થાય એમ જોવું. નીચલી ભૂમિકામાં દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, પણ વ્યવહાર ક્યારે છે એને? તે વ્યવહાર છે એને શુભ રાગ છે, પણ એ શુભ રાગ વ્યવહાર ક્યારે? કે જ્યારે એની નિશ્ચય ભક્તિ હોય ત્યારે. નિશ્ચય વગરનો વ્યવહાર ક્યાંય હોતો નથી, ક્યાંય નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી. આ સિદ્ધાંત છે કે એકલો વ્યવહાર કે એકલો નિશ્ચય મોક્ષ માર્ગમાં ક્યાંય હોતો નથી, બંને સાથે જ હોય. હે, મોક્ષ માર્ગમાં ન હોય એકલો નિશ્ચય, સિદ્ધ દશામાં એકલો નિશ્ચય હોય, પણ મોક્ષ માર્ગમાં હોય નહીં. પણ પછી ત્યાં નિશ્ચય વ્યવહાર ના ભાંગા નથી. ગુરુદેવ શ્રી તો એમ કહેતા પ્રવચન ની અંદર કે જયારે સમીર દર્શન ના કાળમાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ નું પરિણામ થાય છે ત્યારે ત્યાં વ્યવહારનો જન્મ ત્યાં થાય છે. એ પહેલા હજી વ્યવહાર પ્રગટ્યો જ નથી એમ કહે છે. વ્યવહાર પણ ત્યારે એને પ્રગટ્યો જયારે નિશ્ચય પ્રગટ્યો ત્યારે. ત્યાં સુધી એને વ્યવહાર નથી. ગુડ ભાષામાં વાતો આવી ગઈ છે. ત્યાં તો શુદ્ધ ઉપયોગમાં એકલો નિશ્ચય જ દેખાય છે અને કોઈ શુભરાગના પરિણામ નથી દેખાતા, પણ અબુદ્ધિપૂર્વકના પરિણામ હોય છે. અને વ્યવહાર ખરેખર ત્યાંથી ઉત્પન્ન થાય છે, ત્યારથી ઉત્પન્ન થાય છે. એ પહેલા વ્યવહારના પરિણામની ઉત્પત્તિ ગણવામાં આવતી એમ છે. નીચલી ભૂમિકામાં દેવ શાસ્ત્ર ગુરુ ની ભક્તિ નો ભાવ આવે, આ શુભ ઉપયોગ છે, બુદ્ધિપૂર્વક નો રાગ છે, એ વ્યવહાર છે અથવા શુભ રાગ છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે, આવી વાત અમને સમજવી અઘરી પડે છે એમ કદાચ કોઈ કહેશે, કેમ કે નવી વાત છે ને, એટલે એને અઘરી લાગશે કદાચ. પણ ભાઈ, અનંત ધર્માત્મા ક્ષણમાં ભિન્ન તત્વનું ભાન કરી સ્વરૂપમાં ઠરી સ્વરૂપની નિશ્ચય ભક્તિ કરી અને મોક્ષમાં ગયા છે. વર્તમાનમાં પણ કેટલાક જાય છે અથવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા જીવો તેવી રીતે મોક્ષમાં જશે. માટે તારે કાંઈ નાસીપાસ થવાની જરૂર નથી. કોઈ કહેશે કે આ વાત અમને અઘરી પડે છે, પણ તારા જેવા અનંત આત્માઓએ આ વાતને સહેલી કરીને પ્રાપ્ત કરી. હજી અનંતા એને સહેલી કરીને પ્રાપ્ત કરશે અને વર્તમાનમાં પણ કેટલાક એ કામની અંદર લાગેલા છે, એટલે આ વાત જરા પણ અશક્ય નથી. એ તો એ બાજુનો તને કોઈ પ્રયોગ નથી એટલે અઘરી લાગે છે. અનઅભ્યાસ એ અઘરી ને અભ્યાસ હે સહેલી. દરેક વાત અનઅભ્યાસ હે અઘરી. પહેલો વાળો એકડો ઘૂંટે ત્યારે અઘરો લાગ્યો હતો, 500,000 વાર ઘૂંટ્યો ત્યારે માંડ માંડ એકડો આવ્યો. દરેકમાં લાગુ પડે છે. જગતમાં જેટલી ટેકનિક છે, જેટલી ખૂબીઓ છે, જેટલી કાર્ય કરવાની પદ્ધતિઓ છે, એમાં જેટલો અભ્યાસ છે એ વિષયનો એટલો એ સહેલું થાય છે, જેટલો અભ્યાસ નથી એટલું એ અઘરું બી છે. બીજું કાંઈ નથી એમાં. રોટલી વણે છે કે નહીં? 10-12 વર્ષની દીકરી ઘરમાં થાય એટલે એની માં કહે છે કે તું રોટલી બનતા શીખ. હવે પેલા તો કઈ એને રોટલી ના આવડે, પછી 6 મહિના પછી એવો હાથ બેસી જાય કે ફટાફટ અડધી કલાકમાં 25-30 રોટલી વણી હોય તો ફટાફટ ઉતારી નાખે. એટલે એમ કે આવડત વધી જાય છે. એમ કેમ છે ને કે વેલણ ઉપાડવું પડે ને રોટલીને હાથેથી ઉપાડીને ફેરવવી પડે ને બીજી વાતો કરતા જાય અને કામ કરતા જાય એનો અર્થ શું થાય છે? અભ્યાસ થઈ ગયો એટલે સહેલું થઈ ગયું. વાત વાતમાં રમત માત્મા માત્રમાં કામ થાય છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે તો એનો એ અભિપ્રાય મટાડી દેવા માટે વાત છે. એવો અભિપ્રાય એનો ન રહે, એ આડ છે. પોતાને આ કામ કરવામાં એવી આડ મારીને ક્યારે પણ બેસવું નહીં, એ દૂર કરી નાખવો, એ અભિપ્રાય છોડી દેવો. કેમ કે અનંત ધર્માત્મા ક્ષણમાં, એક ક્ષણમાં ભિન્ન તત્વનું ભાન કરવું એ તો એક ક્ષણનું કામ છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવું જ ભાન કરવું તો એક ક્ષણનું કામ છે. એનું ભાન કર્યું એમાં સ્થિર થયા ઠરી ગયા એટલે એ સ્વરૂપની નિશ્ચય ભક્તિ કરી, એને શ્રદ્ધા કર્યું, જ્ઞાન કર્યું, આચરણ કર્યું, એ ત્રણેયને એક પરિણામમાં કહેવું હોય તો ભક્તિના પરિણામ, નિશ્ચય ભક્તિના પરિણામ કહેવામાં આવે છે. નિયમસારની અંદર એને નિશ્ચય યોગ ભક્તિ કહી છે. યોગ એટલે જોડાવું, આત્મામાં જોડાય, ઇઝ યોગ ટુ જોઈન, આત્મામાં જોડાવું એને યોગ કહે છે. એને નિશ્ચય યોગ ભક્તિ કહી છે અને એને નિર્વાણની એટલે મોક્ષની ભક્તિ કહેવામાં આવે છે. ત્યાં એ પદ્ધતિ લીધી છે કુંકુંદાચાર્યે નિયમસારની અંદર. એવી ભક્તિ કરીને મોક્ષે ગયા છે. અત્યારે પણ મહાવિદ્યાદિ ક્ષેત્રોમાંથી કેટલાક જાય છે, જઈ રહ્યા છે અને ભવિષ્યમાં હજી અનંતા જીવો એવી રીતે મોક્ષમાં જશે. માટે ભક્તિ માર્ગથી મોક્ષ થાય છે એ વાત આમાં આવી જાય છે, પણ એ ભક્તિ માર્ગ એટલે આ પ્રકારનો છે. આ ભક્તિ માર્ગ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના માર્ગથી કોઈ જુદા પ્રકારનો માર્ગ નથી. જેવો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો માર્ગ છે એનું જ બીજું નામ આને નિશ્ચય ભક્તિ માર્ગ કહેવામાં આવે છે. ત્રણ વાત લેવામાં આવે છે ને, ભક્તિ માર્ગે, જ્ઞાન માર્ગે કે ક્રિયાના માર્ગે, કયા માર્ગે મોક્ષ થાય, કે ત્રણેય એક જ વાત છે, કોઈ જુદી જુદી વાત છે નહીં. જુદી પાડતા હોય કે આ વાતને ખરેખર મોક્ષ માર્ગની વાતને સમજી શકતા નથી એમ લેવું. વાદી દેવ જીવંદર ભગવાન નામ.